નિષ્કામ કર્મ મોક્ષનું દ્વાર. અર્જુન, યોગ બુદ્ધિથી એટલે કે નિષ્કામ ભાવથી કરવામાં આવતું કર્મ, સકામ અર્થાત ફળની આસક્તિથી કરવામાં આવતા કર્મ કરતાં અનેક ગણું ચડિયાતું છે. સકામ કર્મ ભૌતિક સિદ્ધિને કદાચ લઈ આવે, પણ તેની સાથે સફળતા અને નિષ્ફળતાના ખ્યાલોને પણ તે લઈ જ આવતું હોય છે. અહંકાર સાથે કર્મ કરવામાં આવે ત્યારે કર્મથી મળતા યશ અને અપયશ બંનેનો સ્વીકાર અહંકારને જ કરવાનો હોય છે. યશ મળે તો એ પોતાની જાતને અભિનંદન આપે છે અને અપયશ મળે તો પોતાનો તિરસ્કાર કરે છે. આત્મ અભિનંદન અને આત્મ તિરસ્કારના આ આવેગો કર્મ ફળની આસક્તિને કારણે જન્મતા હોય છે. કર્મ ફળની આસક્તિ સાથે જ્યારે કર્મ કરવામાં આવે ત્યારે તે આવા આવેગો જન્માવ્યા કરે છે. તેથી મનમાં અશાંતિ અને સંઘર્ષ રહ્યા જ કરે છે. આ ઉપરાંત સફળતાથી માણસને સંતોષ થતો હોતો નથી. દરેક સફળતામાં કાંઈક સુધારો વધારો તો થઈ શકે એમ હોય જ છે, અને તેથી માનવીનું મન દરેક સફળતા પછી પણ કંઈક વધુની અપેક્ષા તો રાખ્યા જ કરતું હોય છે. આમ ભૌતિક દ્રષ્ટિએ પણ કર્મથી કે કર્મના ફળથી માણસને સંતોષ તો થતો હોતો જ નથી. માટે અર્જુન, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવી એ જો જીવનનું ધ્યેય હોય તો કામનાની પૂર્તિ માટે કર્મ કરવું યોગ્ય નથી. કર્મને માત્ર ફળનું જ સાધન બનાવનારા અવિવેકી મનુષ્યો તો કૃપણ છે, કારણ કે કર્મને જો નિષ્કામ ભાવથી ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે તો તે અંતઃકરણ શુદ્ધિ દ્વારા મોક્ષનું સાધન બને છે. જ્યારે સકામ ભાવથી અહંકારને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે તો તે જ કર્મ માત્ર ભૌતિક ફળ આપીને વિરમી જાય છે અને અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરીને માનવીને સંસાર ચક્રમાં ફેલાયેલો રાખીને મોક્ષથી વંચિત રાખે છે. નિષ્કામ ભાવથી કર્મ કરતો યોગી પહેલા રાગ દ્વેષમાંથી અને અંતે જ્ઞાન પ્રાપ્તિ દ્વારા અજ્ઞાનમાંથી મુક્ત થઈ જાય છે. અજ્ઞાનનો નાશ થઈ જાય ત્યારે પછી તેમાંથી જન્મેલો અહંકાર હવે નામ માત્રનો જ રહી જાય છે. વ્યવહાર કરવા પૂરતો અહંકાર જ્ઞાની પુરુષમાં રહે છે, પરંતુ તેનામાં કોઈ યાચકતા રહેતી નથી. જન્મ મૃત્યુના બંધનમાંથી તે છૂટી જાય છે અને અનામય અર્થાત સર્વ દુઃખોથી મુક્ત એવા પરમાત્માના પદને તે પ્રાપ્ત કરે છે. આ રીતે યોગની ભાવના સાધકને પરમ પદની પ્રાપ્તિ કરાવનારું સાધન બને છે. માટે હે અર્જુન, તું યોગ બુદ્ધિનો આશ્રય લે. યોગ બુદ્ધિમાં એવો ગુણ છે કે બંધન કરવાના સ્વભાવવાળા કર્મને પણ તે મુક્તિનું સાધન બનાવી દે છે. કર્મયોગમાં આ કુશળતા છે જે કર્મને મુક્તિની પ્રાપ્તિ માટે ઉપયોગી બનાવી દે છે. યોગ ભાવથી પરમ પદની પ્રાપ્તિ કેવી રીતે થાય એ સમજાવતા ભગવાન કહે છે કે યોગીનું મન ધીમે ધીમે મોહમાંથી મુક્ત થતું જાય છે, અંતઃકરણ નિર્મળ થતું જાય, તેમ તેમ વિષયો પ્રત્યેની આસક્તિ જે અવિવેકમાંથી જન્મી છે તે દૂર થતી જાય છે અને આ લોક અને પરલોકના પણ સર્વ વિષયો પ્રત્યે સાધકના મનમાં વૈરાગ્યનો ઉદય થતો જાય છે. વિષયો પ્રત્યે આસક્તિને કારણે મનમાં જે વિક્ષેપો ઉત્પન્ન થતા હતા તે દૂર થતા જાય છે. આત્માનો એટલે કે પોતાનો વધુ અને વધુ સ્વીકાર થતો જાય છે અને એ રીતે ચિત્ત આત્મામાં સ્થિર બનવા માંડે છે. તેમ કરતા છેવટે તે આત્મામાં પૂર્ણ નિષ્ઠા પામે છે, તે જ્ઞાન સમાધિ પ્રાપ્ત કરે છે, તે મુખ્ય અર્થમાં યોગી બને છે. આમ કર્મયોગ જીવનના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરવાનું સાધન બને છે. સ્થિત પ્રજ્ઞ ભગવાને જ્યારે આવી વાત કરી કે કર્મયોગના પરિણામે આત્મજ્ઞાન થશે અને ચિત્ત આત્મામાં નિષ્ઠ બનશે, ત્યારે અર્જુનના મનમાં પ્રશ્ન થયો કે આત્મામાં નિષ્ઠ થયેલો જ્ઞાની પુરુષ કેવો હોય, તેનો વ્યવહાર કેવો હોય, તેના લક્ષણ કેવા હોય. જ્ઞાની પુરુષના લક્ષણોનું અનુસરણ કરીને પોતે પણ જ્ઞાની બની શકે, એ હેતુથી અર્જુન એ જાણવા ઈચ્છતો હતો. આથી અર્જુન ભગવાનને પૂછે છે, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિધિ કિમ પ્રભાસે કિમાસિત વ્રજેત કિમ. હે કેશવ, સમાધિમાં સ્થિત એવા સ્થિત પ્રજ્ઞના સા લક્ષણ છે? સ્થિર બુદ્ધિવાળો એ મહાત્મા કેવી રીતે બોલે, કેવી રીતે બેસે, કેવી રીતે વિચરણ કરે છે? ક એટલે બ્રહ્મા, અ એટલે વિષ્ણુ અને ઈશ એટલે મહેશ. આમ કેશવ શબ્દ બ્રહ્મ વિષ્ણુ અને મહેશ એ ત્રણેયના અધિષ્ઠાન સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્માનો નિર્દેશ કરે છે. સર્વાધિષ્ઠાન સર્વજ્ઞ કેશવને અર્જુન જ્ઞાની પુરુષ વિશે પ્રશ્ન પૂછે છે જેની પ્રજ્ઞા સ્થિત છે. હું પરમાત્મા છું એવું જેનું જ્ઞાન દઢ છે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય. આત્મજ્ઞાનમાં નિષ્ઠ થયેલા આ પુરુષના જ્ઞાનમાં કોઈ જાતનો વિક્ષેપ નથી, ચંચળતા નથી. અર્જુન પૂછે છે કે તેની ભાષા કેવી છે, અર્થાત બીજા પુરુષો કયા પ્રકારે તેનું વર્ણન કરે છે, તે કેવી રીતે બોલે છે, અર્થાત ભિન્ન ભિન્ન પરિસ્થિતિ તેની સમક્ષ આવે ત્યારે તે કેવો પ્રતિભાવ દર્શાવે છે, તે કેવી રીતે બેસે છે, અર્થાત જ્યારે કોઈ વ્યવહાર ન કરવાનો હોય ત્યારે કેવી રીતે તે પોતાનામાં જ નિષ્ઠ રહે છે, તે કેવી રીતે વિચરણ કરે છે, વિષયોનો સંપર્ક કરવાની જરૂર પડે, નાના મોટા વ્યવહારોની આવશ્યકતા પડે ત્યારે તેની દ્રષ્ટિ કેવી હોય છે. અર્જુન આ પ્રશ્નોના ઉત્તરમાં ભગવાન સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરવાનો પ્રારંભ કરે છે. ભગવાનના ઉપદેશનો પ્રારંભ શોકમાંથી મુક્ત થવા માટે થયો. જે સાચા અર્થમાં પંડિત છે તેને ક્યારેય શોક જન્મતો નથી. અહીં ઉપસંહારમાં આવા શોકથી મુક્ત પંડિતનું જ વિગતવાર નિરૂપણ છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્માહતિ તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ તદોચ્યતે. હે પાર્થ, મનમાં રહેલી સર્વ કામનાઓનો જ્યારે સારી રીતે ત્યાગ કરીને આત્મા વડે આત્મામાં તૃષ્ટ થાય છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, જ્ઞાની સ્વયં સંતુષ્ટ છે. હે પાર્થ, મનમાં રહેલી સર્વ કામનાઓનો સારી રીતે હંમેશ માટે જ્યારે ત્યાગ થઈ ગયો હોય અને પોતાના વડે પોતાનામાં જ જ્યારે સંતુષ્ટ હોય ત્યારે તે પુરુષને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. આપણા હૃદયમાં આપણે નજર કરીએ તો આપણને જણાશે કે આપણને ભાગ્યે જ આપણાથી સંતોષ હોય છે. સામાન્ય રીતે બધા જ મનુષ્યોને પોતાનાથી અસંતોષ હોય છે. પોતાના વિશેનો એ અસંતોષ જ પછી જગત અને ઈશ્વર વિશેના પણ અસંતોષ રૂપે વ્યક્ત થતો હોય છે. મોટાભાગના લોકો આવા અસંતોષી હોય છે. કોઈ વાતે એમને સંતોષ થાય જ નહીં. જગત પાસેથી આપણી એટલી માંગણીઓ હોય છે કે જગત ક્યારેય આપણને સંતોષી શકે નહીં. આપણું માંગ્યું મળે અને થોડી વાર માટે આપણને સંતોષ થાય તોય પાછા આપણે બીજી ઘડીએ બીજું કશુંક માંગવાના જ. કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પદાર્થ હંમેશ માટે આપણને સંતોષ આપી શકે નહીં. ઘણી વાર આપણને એવું લાગતું હોય છે કે આપણા મનમાં પૂર્ણ સંતોષ છે, કોઈ પ્રકારનો અસંતોષ છે જ નહીં. ઘણા લોકો આવું માનતા હોય છે અને બીજાને કહેતા પણ હોય છે, પરંતુ અસંતોષનો આ ખ્યાલ ભ્રામક હોય છે. આપણી નાની મોટી જરૂરિયાતો સરળતાથી પૂરી થયા કરતી હોય એટલે આપણને લાગે કે આપણે નવું કાંઈ જોઈતું નથી, આપણે કશું મેળવવાનો પ્રયત્ન પણ ન કરીએ. પરંતુ જરાક આપણી જરૂરિયાત ન સચવાય તો મનમાં રહેલો અસંતોષ બહાર આવી જતો હોય છે. ક્યાંય કોઈની પાસે કોઈ નવી વસ્તુ જોઈએ તો તરત આપણને તે મેળવવાની ઈચ્છા જન્મતી હોય છે. મન જ્યારે અત્યંત તમોગુણી બની ગયું હોય ત્યારે માણસ વિચારી શકતો નથી અને અસંતોષની લાગણી પણ અનુભવી શકતો નથી. એટલે એને લાગે કે બધું બરોબર છે. પણ જે માણસ પોતાનાથી સભાન છે તેનામાં તો અસંતોષનું ભાન જન્મતું જ હોય છે. આપણી આસપાસની વ્યક્તિઓ, પદાર્થો, સંજોગો, નોકરી, ઓફિસ, ગાડી વગેરે બધાથી આપણને ઓછો વધતો અસંતોષ હોય જ છે. મારા પોતાના વિશેનો જે અસંતોષ મને હોય છે તે જ બીજા બધા વિશેના અસંતોષ રૂપે વ્યક્ત થતો હોય છે. મને જ્યારે મારાથી સંતોષ હોય ત્યારે આખી દુનિયા મને સારી લાગતી હોય છે, અને મારા પોતાનાથી જ્યારે મને સંતોષ ન હોય ત્યારે પછી દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ મને સંતોષ આપી શકતી નથી. આપણી અંદરના અસંતોષથી બચવાને માટે જ આપણે સતત આપણી અંદર અને આપણા આસપાસમાં પણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યા કરતા હોઈએ છીએ. આપણા જીવન તરફ જરા નજર કરીએ તો આપણને જણાય છે કે સતત આપણે ક્યાંક ને ક્યાંક પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યા કરતા હોઈએ છીએ. કોઈક રીતે મારો અસંતોષ દૂર થાય, હું મને પોતાને સારો લાગું, મને ગમું, મને સ્વીકાર્ય બનું, એને માટે હું સતત મથતો હોઉં છું. આપણા બધા પ્રકારના બધા જ પ્રયત્નની પાછળ આત્મસંતોષની આ એક જ પ્રેરણા હોય છે, હું મને સ્વીકાર્ય બનું. જ્ઞાની સ્થિત પ્રજ્ઞ પુરુષ આવા અસંતોષ નિવૃત્તિના અને આત્મસ્વીકારની પ્રાપ્તિના પુરુષાર્થની મુક્ત હોય છે. એને એના પોતાનાથી સંતોષ છે એ પોતાનો પ્રસન્ન સ્વીકાર કરે છે. આથી એનું મન સંઘર્ષથી મુક્ત હોય છે, શાંત હોય છે, પ્રસન્ન હોય છે. વેદાંત દર્શન આપણને કહે છે કે ક્યાંય કશું પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરતા પહેલાં આપણે આપણા મનને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એવી કઈ વસ્તુ છે જે મારા મનને વિક્ષિપ્ત બનાવે છે એ વિશે વિચાર કરતા જણાશે કે મનના સર્વ વિક્ષેપ કે સંઘર્ષનું કારણ એનો એના પોતાના વિશેનો અસંતોષ જ છે. બમરો મધની આશાએ જેમ ફૂલ ઉપર બેસે છે તેમ આપણું મન સંતોષની આશાએ જગતના વિષયોની પાછળ ભમે છે. એ મનને એના પોતાના આત્મામાંથી સંતોષ પ્રાપ્ત થાય તો પછી આપોઆપ એ બહાર જતું બંધ થઈ જાય. આપણા અનુભવથી આપણને જો કે એમ જણાતું હોય છે કે આપણને રસ પડે એવી કોઈ આપણી ગમતી વસ્તુ કે વ્યક્તિ મળી જાય તો તેનાથી આપણને સુખ થાય છે અને સુખથી સંતોષ થાય છે. ઘણા વખતથી આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી, એ ઈચ્છા પૂરી થઈ એટલે આનંદ આવ્યો. રોપવેમાં બેસવાનું આયોજન ઘણા વખતથી કરી રાખ્યું હતું. આ વર્ષે વેકેશનમાં જોશી મઠ ગયા, ત્યાં સૌથી લાંબા રોપવેમાં બેઠા અને ઈચ્છા પૂરી થયાનો સંતોષ થયો. આમ ઈચ્છિત વસ્તુ મળે તો સંતોષ થાય અને ન મળે ત્યાં સુધી મનમાં અસંતોષ રહે એવું આપણે સમજતા હોઈએ છીએ. વળી મારો એવો પણ જાણે કે અનુભવ છે કે મારી પોતાની અંદર તો કોઈ સુખ કે સંતોષ છે જ નહીં, મારી અંદર તો દુઃખ અને અસંતોષ જ ભરેલા પડ્યા છે. આથી મારી ગમતી વસ્તુ બહારથી મળે ત્યારે જ સારું લાગે અને બહારથી કંઈ ન મળે તો મન દુઃખી અને ઉદાસ જ રહે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા ઇન્દ્રિયોના વિષયો છે. પત્ની, પુત્ર, મિત્રો, સાહિત્ય, સંગીત, કરા વગેરે મનના વિષયો છે. નવું જ્ઞાન પ્રાપ્ત કરવું, નવું સર્જન કરવું એ બુદ્ધિના વિષયો છે અને સત્તા, પ્રતિષ્ઠા, માન વગેરે અહંકારના વિષયો છે. આ ઉપરાંત જાતીય વૃત્તિને સંતોષનારો અનુભવ તો ખરો જ. આ બધા જ અનુભવો વિષયની કોટીમાં આવી જાય છે. આમાંનો કોઈ પણ વિષય મળે ત્યારે આપણને આનંદ થતો હોય છે, પણ અહીં સ્થિત પ્રજ્ઞના વિષયમાં ભગવાન કહે છે કે આત્મન્યેવ આત્મના તુષ્ટઃ. જ્ઞાની પુરુષ પોતાનામાં જ પોતાના વડે સંતુષ્ટ છે, અર્થાત આનંદ કે સંતોષ માટે બાહ્ય વિષયોથી તે નિરપેક્ષ છે. બહારના કોઈ પણ વિષયની કે વસ્તુની તેને જરૂરિયાત નથી. તે સર્વ અપેક્ષાઓમાંથી મુક્ત છે, તે સ્વતંત્ર છે. ખરી સ્વતંત્રતા કે ખરી મુક્તિ એટલે સુખ માટે વિષયોની અધીનતામાંથી મુક્તિ. મનુસ્મૃતિ કહે છે કે પરવસતા જ દુઃખ છે અને સ્વસ્થતા જ સુખ છે. સર્વ પરવશમ દુઃખમ, સર્વમાત વસમ સુખમ. આપણે આ જગતના વિષયોને વશ, સર્વ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. આપણે આ જગતના વિષયોને વશ છીએ, જગતને પરાધીન છીએ, જગતના ગુલામ છીએ. આપણું સંચાલન જગત કરે છે. હું આનંદમાં હોઈશ કે નહીં તે હું નક્કી કરી શકતો નથી, જગત નક્કી કરે છે. કોઈ મારું અમુક બટન દબાવે એટલે કે હું દુઃખી થઈ જાઉં અને બીજો કોઈ મારું બીજું બટન દબાવે એટલે હું સુખી થઈ જાઉં. આમ મારા ગમા અણગમા સંતોષાય ત્યારે હું સુખી થાઉં છું અને તે ન સંતોષાય ત્યારે હું દુઃખી થઈ જાઉં છું. ચા બગડી, સવાર બગડી, દાર બગડી, દિવસ બગડ્યો, અથાણું બગડ્યું, વર્ષ બગડ્યું, પત્ની બગડી, જીવન બગડ્યું. આપણી સવારનો મિજાજ ચાથી નક્કી થાય. આપણો દિવસ સુધરે કે બગડે એ દાર નક્કી કરે, વર્ષ અથાણાથી નક્કી થાય. કેટલા બધા પરતંત્ર છીએ આપણે. સુખને માટે કશાક પર આશ્રિત હોવું એનું નામ છે પરવસતા. પરવસતા જ્યાં હોય ત્યાં હંમેશા દુઃખ જ હોય છે. બહારથી સુખ જણાતું હોય તોય ત્યાં દુઃખ છે. આઈસ્ક્રીમ ખાવા મળે તો હું સુખી થઉં એ બતાવે છે કે સુખી થવા માટે હું આઈસ્ક્રીમને પરવસ છું. જ્ઞાની પુરુષ આવી પરવસતામાંથી મુક્ત છે. આપણે પણ આવા મુક્ત થવાનું છે. આપણામાં અને જ્ઞાની પુરુષમાં તફાવત શો છે? શું એનો આત્મા કોઈ વિશેષ પ્રકારનો છે જે સંતોષનું કારણ છે, અને આપણો આત્મા જુદો છે જે અસંતોષનું કારણ હોય? ના, એવું નથી. આત્મા તો બધાનો એક જ છે. જ્ઞાની પુરુષનો જે આત્મા છે તે જ તમારો, મારો અને બધાનો આત્મા છે. માટે જો જ્ઞાની પુરુષને આત્માથી સંતોષ હોય તો આપણને પણ આત્માથી સંતોષ થવો જ જોઈએ. તો પછી આપણને આત્મામાંથી સંતોષ કેમ થતો નથી? કારણ કે જ્ઞાની પુરુષને આત્માના સંતોષ સ્વરૂપનું જ્ઞાન છે. ભગવાન નથી કહેતા કે જ્ઞાની મનુષ્ય મુક્તિ પામ્યો એટલે એના શરીરને પાંખો ફૂટે છે અથવા એ જમીનથી અદ્ધર ચાલે છે. સ્થિત પ્રજ્ઞના વર્ણનમાં તેના કોઈ શારીરિક ચિહ્નનો કે તેના કોઈ બાહ્ય લક્ષણનું વર્ણન નથી. કારણ કે જ્ઞાનને કોઈ બાહ્ય સ્થિતિ સાથે સંબંધ નથી. તેનો સંબંધ અંતઃકરણ સાથે છે. આત્મનેવ આત્મના તુષ્ટઃ, આ શબ્દો જ બતાવે છે કે આત્મા તૃષ્ટિ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. આવું હોવા છતાં મનુષ્ય આનંદ માટે વિષયોમાં સતત ભટકતો રહે છે. એ બતાવે છે કે પોતાના આનંદ સ્વરૂપ હોવાનું જ્ઞાન તે ધરાવતો નથી. અસંતોષ અજ્ઞાનને કારણે છે. પણ એવું શી રીતે બને? હું માણસ છું તો મને ખબર છે કે હું માણસ છું. મારે બે હાથ છે, બે પગ છે, એક માથું છે, આ બધું હું જાણું છું તો હું આનંદ છું એવી કેમ મને ખબર નથી? હું આનંદ છું છતાં મને દુઃખ સાલે છે. હું તૃષ્ટ છું છતાં મને અતૃષ્ટિ સાલે છે. એવું સાચી? એનું કારણ છે અજ્ઞાન. અજ્ઞાન જ મારું મારી સાથે અંતર ઉત્પન્ન કરે છે. આ વિશે વેદાંતમાં 10મા છોકરાની કથા કહેવામાં આવતી હોય છે. 10 છોકરાઓ એકવાર પર્યટન માટે નીકળ્યા. રસ્તામાં નદી આવી. આમ તો નદી છીછરી હતી એટલે બધા છોકરાઓ નદીમાં ચાલીને સામે પાર જવા લાગ્યા. પણ રસ્તામાં એક સ્થળે પાણી જરા ઊંડું આવ્યું. આથી નાના છોકરાઓને પાણીમાં તરવું પડ્યું. પણ છેવટે બધા સામે કિનારે પહોંચી ગયા. ત્યાં ગયા પછી એ લોકોને વિચાર થયો કે આપણે બધા સલામત પહોંચી ગયા છીએ કે નહીં તેની ચકાસણી કરી લઈએ. આથી એક મોટા છોકરાએ બધા છોકરાઓને એક કતારમાં ઊભા રાખ્યા અને ગણતરી શરૂ કરી. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 10મો છોકરો તો કતારમાં નહોતો. આથી 9 જ છોકરા ગણાયા. બધાના મનમાં જરા ચિંતા પેટી કે 10મો છોકરો પાણીમાં તણાઈ ગયો તો નથી ને? પછી તો બીજા છોકરાએ ગણી જોયું, ત્રીજાએ ગણ્યું અને છેવટે એમને ખાતરી થઈ કે 10મો નષ્ટ, 10મો છોકરો પાણીમાં તણાઈ ગયો છે. હવે એ બધાએ 10મા છોકરાની શોધ શરૂ કરી. નદીમાં અને આસપાસ બધે આખો દિવસ એ બધા 10માને શોધતા રહ્યા. પર્યટનનો મિજાજ તો હવા થઈ ગયો અને સાંજ પડે થાકીને બધા રડવા લાગ્યા. એવામાં એક વડીલ ત્યાં આવી પડ્યા. બધા છોકરાઓને રડતા જોઈને એ કાકાએ તેનું કારણ પૂછ્યું. છોકરાઓએ સવારે પોતે 10 જણા પર્યટને નીકળ્યા હતા, ત્યારથી માંડીને અત્યાર સુધીની આખી કથા કહી સંભળાવી, અને 10મો છોકરો ડૂબી ગયો કે ખોવાઈ ગયો હોવાની દહેશત દર્શાવી. કાકાએ બધા છોકરાઓ તરફ નજર નાખી લીધી. 10એ છોકરા સામે જ ઊભેલા હતા. એ જોઈને તેમણે બધા છોકરાઓને ફરી એકવાર સીધી કતારમાં ઊભા રાખ્યા. એક છોકરાને 12 બોલાવીને બધાને ગણવાનું કહ્યું. છોકરાએ 1 થી 9 છોકરાઓને ગણી કાઢ્યા. ત્યાર પછી કાકાએ તેને કહ્યું કે તું 10મો છે, તું 10 80. છોકરો તો એકે ખોવાયો નહોતો. 10એ 10 છોકરા ત્યાં જ હતા, અને છતાં તેમની ગણતરી 9 છોકરાઓની જ થતી હતી. 10ની ગણતરી થતી નહોતી, એવું સાથી થતું હતું, કારણ કે ગણનારો પોતાને ગણતો નહોતો. 10એ છોકરા પોતાના સિવાયના 9ને ગણતા હતા. તે પોતાને 10મા તરીકે ગણવાનું ભૂલી જતા હતા. હું 10મો છું એ હકીકતના અજ્ઞાનને કારણે એમણે નિશ્ચય કર્યો કે 10મો ખોવાઈ ગયો છે, અને પછી 10માને એમણે અન્યત્ર શોધવાની શરૂઆત કરી દીધી. આ છોકરાઓની 10માની શોધ ક્યારે પૂરી થાય? 10મો છોકરો એમને ક્યારે મળે? 10મો ક્યાં મળે? શોધનાર દરેક છોકરો પોતે 10મો છે, પણ 10મો મારાથી અન્ય છે અને અન્યત્ર છે, એવો એમનો નિશ્ચય થઈ ગયો છે. તેથી એ પોતાનાથી 12 જ 10માને શોધ્યા કરે છે. કોઈ આવીને એમની ભૂલ તરફ ધ્યાન દોરે ત્યારે દરેકને એના પોતાનામાં જ 10મા છોકરાની પ્રાપ્તિ થાય. તે રીતે આત્મા વિશેના અજ્ઞાનને કારણે આપણામાં એવો નિર્ણય થઈ ગયો છે કે હું જે ઈચ્છું છું તે આનંદ બહાર જ છે. આથી આનંદની શોધ હું મારાથી અન્યત્ર બહાર જ કરું છું. આનંદની આ રીતે અન્યત્ર શોધ કરવી એ જ બહિર્મુક્તા છે. ઉપનિષદ કહે છે, પરાશ્ચી ખાની વ્યતૃણત સ્વયંભૂસ્ત સ્માત પરા અંગ પશ્યતિ નાંતારાત્મનઃ. ઈશ્વરે પ્રાણીઓની ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જાણે કે તેમનો નાશ કર્યો છે, તેથી પ્રાણી સુખ માટે બહાર જ નજર કરે છે, અંતરાત્મામાં નહીં. ભગવાને માનવીને બહિર્મુખ બનાવ્યો છે, તેથી તે સુખની શોધ માટે દુનિયાના વિષયો તરફ જ નજર કરતો હોય છે, અંતરાત્મા તરફ નજર કરતો હતો નથી. અને આપણને અનુભવ પણ એવો જ થતો જણાય છે કે બહારથી ગમતી વસ્તુ મળે ત્યારે આનંદ થાય છે, અને ગમતી વસ્તુ ન મળે અથવા મળેલી જતી રહે કે અણગમતી વસ્તુ આવી મળે તો તેનાથી દુઃખ થાય છે. આથી માનવી એવા નિર્ણય પર આવે છે કે આત્માનો સ્વભાવ તો દુઃખ જ છે અને સુખ વિષયનો સ્વભાવ છે. આત્મા એકલો દુઃખી છે અને વિષયો મળે ત્યારે તે સુખી થાય છે. આત્મા આનંદરૂપ છે. આપણે આ વિશે જરા વિચાર કરીએ, સુખ ક્યાંથી આવે છે? વિષય સુખ સ્વરૂપ છે કે કેમ? આનંદ નામનો કોઈ પદાર્થ શું દુનિયામાં છે? કોઈ બજારમાં એ વેચાય છે ખરો? એવું કાંઈ જણાતું તો નથી. બજારમાં આઈસ્ક્રીમ મળે, પાણી પૂરી મળે, સોના ચાંદીના અલંકારો મળે, સરસ વસ્ત્રો મળે, પણ સુખ તો કાંઈ બજારમાં મળતું સાંભળવામાં આવ્યું નથી. જો મળતું હોત તો બધા એને ખરીદી લાવીને સુખી ન થઈ ગયા હોત, પણ એવું થતું નથી. વળી સુખી થવા માટે બધા લોકો જુદી જુદી વસ્તુ ખરીદતા હોય છે. કોઈને ઠંડા આઈસ્ક્રીમમાંથી સુખ મળે અને કોઈને ઘરમાં ગરમ ચાથી સુખ મળે છે, કોઈ લગ્ન કરીને સુખી થાય છે, તો કોઈ છૂટાછેડા લઈને સુખી થાય છે, તો એવું કેમ થતું હશે કે બધાને એક સુખ જ મેળવવું છે? પરંતુ તે માટે બધા પસંદગી જુદા જુદા પદાર્થની કરે છે, એટલા માટે કે બધાની રુચિ જુદી જુદી હોય છે. શેમાંથી સુખ મળશે એના વિષયનો દરેકનો ખ્યાલ જુદો જુદો હોય છે. ભલે એમ હોય પણ દરેકને પોતાની મનગમતી વસ્તુમાંથી તો સુખ મળે જ છે ને, અને માટે મનગમતી વસ્તુમાં સુખ છે એવું તો કહી શકાય ને? ના, એવું ન કહી શકાય. તો પછી એમાંથી સુખનો અનુભવ થતો જણાય છે તે સી રીતે? એનો જવાબ સમજવા માટે સુખના એક અનુભવનું આપણે વિશ્લેષણ કરીએ. સવારે પ્રસન્ન મન સાથે હું પથારીમાંથી ઉઠ્યો. ઉઠીને તરત મને ચા પીવાની ઈચ્છા થઈ. આથી મારી પ્રસન્નતા જતી રહી. મનમાં જન્મેલી ચા પીવાની ઈચ્છાની આડે મારી પ્રસન્નતા ડંકાઈ ગઈ. હવે પત્નીએ જ્યારે સરસ મજાની ગરમ ગરમ ચા બનાવીને આપી અને મેં એ ચાનો પહેલો ઘૂંટ ભર્યો, એ સાથે ચા પીવાની મારી ઈચ્છા દૂર થવા લાગી. ચાનો આખો કપ પીતામાં તો ચા પીવાની ઈચ્છા પૂરેપૂરી દૂર થઈ ગઈ. તે સાથે જ પ્રસન્નતાની આડેનું ઈચ્છાનું વાદળ હટી ગયું અને મને પ્રસન્નતાનો અનુભવ થયો. મેં માન્યું કે પ્રસન્નતા ચામાંથી આવી. વળી બીજી ઈચ્છા જન્મી, છાપું વાંચવાની. વળી મન ઈચ્છાના વાદળથી ઢંકાઈને ધુંદરું બની ગયું. છાપું વાંચ્યું એટલે વાદળ ખસતા મન પ્રસન્ન થઈ ગયું. આમ કોઈ ઈચ્છા જન્મે ત્યારે મનને જાણે કે તે અશાંત કે અપ્રસન્ન બનાવે છે, અને ઈચ્છા પૂરી થતાં ઈચ્છાના વાદળથી મુક્ત થયેલું મન શાંત કે પ્રસન્ન અનુભવાય છે. પણ આ વાત કંઈ આપણા અનુભવ સાથે સુસંગત જણાતી નથી. આપણે ભાવ તો આઈસ્ક્રીમ ખાઈએ ત્યારે તેમાંથી જે સુખ થાય છે તે તો તેના સ્વાદનું જ હોય છે. કારણ કે આઈસ્ક્રીમ સારો ન હોય તો તેને ખાવા છતાં તેમાંથી સુખ મળતું હોતું નથી. માટે સુખ આઈસ્ક્રીમના સ્વાદમાંથી જ આવે છે? ના, એવું નથી. થાય છે એવું કે ભાવતો આઈસ્ક્રીમ ખાઈએ તો ક્ષણભર આપણું મન તેમાં લીન થઈ જાય છે, બધા ઈચ્છાઓમાંથી મુક્ત થઈ જાય છે. અસંતોષના ઈચ્છાના વાદળથી મુક્ત નિવારણ થઈ જાય છે. જાણે કે મન ક્ષણભર સમાધિમાં ચાલ્યું જાય છે. ગમતું ગીત સાંભળ્યું અને સમાધિ લાગી ગઈ. ગમતી કારમાં બેઠા અને સમાધિ લાગી ગઈ. આવી સમાધિ લાગે જ્યારે મારું અને બીજાનું પણ ભાન ભૂલાઈ જાય ત્યારે આનંદ આવે છે. વિષયના ઉપભોગ છતાં જે સમાધિ ન લાગે તો તેમાંથી સુખ મળતું નથી. આપણી ઈચ્છિત વસ્તુ મળે ત્યાં સુધીમાં જો આપણી ઈચ્છા બદલાઈ ગઈ હોય તો એ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ આપણને સુખી કરી શકતી નથી. આમ એવો નિયમ પણ નથી કે ઈચ્છિત વસ્તુ મળે એટલે સુખ થાય જ. કોઈક એક દિવસે સવારથી જ આપણે નક્કી કર્યું હોય કે સાંજે મિત્રો સાથે રેસ્ટોરન્ટમાં જમવા જઈશું. સાંજ પડતા પહેલાં જ સમાચાર આવ્યા કે સોદામાં ખોટ ગઈ છે, તો પછી આપણા પ્રિય મિત્રો સાથે આપણી પસંદગીના રેસ્ટોરન્ટમાં આપણી ગમતી વાનગી ખાઈએ તો પણ આપણે તેમાં સુખનો અનુભવ થતો નથી. બપોરે ઓફિસમાં સાહેબે અપમાન કર્યું હોય ત્યારે પછી સાંજે ઘેર આવીને આપણા વાલા બાળકને રમાડતા હોઈએ ત્યારે પણ મનમાં જોઈએ તેવો આનંદ થતો નથી. આમ ગમતી વસ્તુનો અનુભવ સુખ આપે એ જરૂરી નથી, પણ મન શાંત હોય, વિક્ષેપથી મુક્ત હોય, અને એને ગમતી વસ્તુનો અનુભવ મળે તો સુખ થાય છે એવું જણાય છે. સુષુપ્તિમાં આત્માનો આનંદ છે. જ્યારે આપણે જગત સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ ત્યારે મોટે ભાગે સભાનતાપૂર્વક આપણે કોઈ ને કોઈ પ્રકારનો દેખાવ કરતા હોઈએ છીએ. અંદર એક અને બહાર બીજું એવી ડોર સામાન્ય રીતે આપણે કરતા જ હોઈએ છીએ. મોટે ભાગે આપણે ભય, સંકોચ, શંકા વગેરેની અનેક લાગણીઓથી પીડાતા હોઈએ છીએ અને તેથી આપણે આપણી અંદરની લાગણી ઘણી વાર પ્રગટ કરી શકતા હોતા નથી. આપણને ભય હોય છે કે અંદર જે છે તે બધું જો હું બહાર કહી દઈશ તો લોકો મારો તિરસ્કાર કરશે. પોતાનો મોભો જાળવી રાખવા માટે બીજા સામે આપણું ખરાબ ન દેખાય એટલા માટે આપણા દોષની જાહેરાત ન થઈ જાય તે માટે બીજાને ખુશ કરવા માટે આમ અનેક કારણોસર આપણે છીએ તે કરતાં જુદા હોવાનો દેખાવ આપણે કરતા હોઈએ છીએ. ભાગ્યે જ આપણે મુક્ત મને વ્યવહાર કરતા હોઈએ છીએ અને એને કારણે મનમાં નિરાશ હોતી નથી. આપણે જ્યારે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે ત્યાં કોઈ દેખાવ કરવાની જરૂર પડતી નથી. ભય, ચિંતા, સંકોચ, અહંકારની કોઈ ગ્રંથિઓ ત્યાં હોતી નથી. આવી સુષુપ્તિમાં આપણે મુક્ત હોઈએ છીએ. માણસ જાગ્રત હોય ત્યારે અક્કડ ને અક્કડ જ રહેતો હોય છે. બેસતી વખતે પણ પેન્ટની કરચલી ન પડે તેનું ધ્યાન રાખે અને એવી રીતે બેસે જાણે ફોટો પડાવવા ન બેઠો હોય. વાળ અમુક રીતે જ રાખે, શરીરના હાવભાવ અમુક પ્રકારે જ કરે. આ બધું શા માટે? પોતે સારો દેખાય તે માટે. માણસમાં આત્મસભાનતા છે તેથી તે સારો જ દેખાવા ઈચ્છે છે. એ જ માણસ ઊંઘી જાય ત્યારે જોવા જેવો હોય છે. પથારીમાં પડે ત્યારે તો શરીરને બરોબર સીધું રાખે પણ એક વાર ઊંઘી જાય પછી શરીરનો આકાર અને દેખાવ કેવા હોય એનું ભાન એને રહેતું નથી. ક્યારેક લાત મારતો હોય, ક્યારેક બબડતો હોય, ક્યારેક પલંગ પરથી પડી જતો હોય અને ક્યારેક વળી આરોડતો પણ હોય. જાત જાતની ચેષ્ટા એ ઊંઘમાં કરતો હોય છે અને એને એનું કશું ભાન કે કશો સંકોચ હોતો નથી. કારણ કે તેને તે વખતે કોઈ દેખાવ કરવાની જરૂર હોતી નથી. સુષુપ્તિમાં એ મુક્ત છે. માણસ એનો એ જ છે, મન એનું એ જ છે, જગત પણ એનું એ જ છે અને છતાં માણસને મુક્તિનો અનુભવ થાય છે. આપણે ગાઢ નિંદ્રામાં હોઈએ છીએ ત્યારે ત્યાં કયો વિષય છે જેને કારણે આપણે મુક્તિ અનુભવતા હોઈએ છીએ? સુષુપ્તિમાં આનંદ કયા વિષયમાંથી આવતો હોય છે? સુષુપ્તિમાં કોઈ વિષયનો આનંદ હોતો નથી. નિંદ્રામાં આનંદ છે એ તો બધા જ સ્વીકારશે કારણ કે સુષુપ્તિ બધાને પ્રિય છે. સુષુપ્તિનો ત્યાગ કરવા કોઈ ઈચ્છતું નથી. ગમે તેટલા ઢોલ નગારા વાગે કે ઘડિયાળની ઘંટડીઓ વાગે પણ આપણું ચાલે તો આપણે ઉઠવાની ઈચ્છા જ ન કરીએ. એટલું જ નહીં, એકવાર ઉઠ્યા પછી પણ જરાક તક મળે તો ગમે ત્યારે અને ગમે ત્યાં પણ સૂઈ જવા માટે આપણે તત્પર જ હોઈએ છીએ. ગાઢ સુષુપ્તિ માટે આટલો બધો પ્રેમ આપણને કેમ છે? કારણ કે ત્યાં નિરાત છે. સુષુપ્તિમાં સર્વ બોજમાંથી મુક્તિ છે. અનેક ગ્રંથિઓને કારણે જાગ્રતમાં આપણે સતત બોજ અનુભવતા હોઈએ છીએ. હું પતિ છું એક પ્રકારની જવાબદારીનો બોજ, પત્ની છું બીજો બોજ, ગુરુ છું બોજ, શિષ્ય છું બોજ, જાગૃતમાં કોઈને કોઈ વેશ તો હોય જ, દરેક વેશની જવાબદારીનો બોજ હોય, માટે સતત સાવધાનીથી વર્તવું પડે, સારા દેખાવું પડે, સ્વીકાર્ય બનવું પડે. ગાઢ નિંદ્રામાં હોઈએ ત્યારે આપણે આ બોજમાંથી મુક્ત હોઈએ છીએ અને નિરાતનો અનુભવ કરતા હોઈએ છીએ. મુખ્ય બોજ જાગૃતમાં દેહ વગેરે સાથેના તદાત્મયનો હોય છે. દેહ છે કે ઇન્દ્રિયો, મન વગેરે છે તેનો બોજ હોતો નથી. પણ હું દેહ છું, હું ઇન્દ્રિય છું, અર્થાત હું જાડો પાત્ર છું, હું રૂપારો કુરૂપ છું, હું જોવામાં તેજ મંદ છું, એવા અભિમાનનો, એવા તદાત્મયથી જન્મતી ગ્રંથિઓનો બોજ હોય છે. હું જાડો હોઉં તો શરીર ઓછું કરવા મથું, હું પાત્ર હોઉં તો શરીર મજબૂત કરવા મથું વગેરે નિંદ્રામાં આવું કોઈ તદાત્મય નથી. અને તેથી આ બધા બોજમાંથી મુક્તિ છે. નિંદ્રામાં મુક્તિનો, સુખનો, આનંદનો અનુભવ આપણે કરતા હોઈએ છીએ. એ સુખ કોઈ વિષયમાંથી આવતું નથી. સુષુપ્તિમાં તો માત્ર હું જ છું અને મને આનંદ આવે છે. એ બતાવે છે કે આનંદ મારું પોતાનું સ્વરૂપ છે. અને તો જાગ્રત અવસ્થા દરમિયાન વિષયોમાંથી આનંદ આવતો હોવાનું જે જણાય છે તે આપણી ભ્રાંતિ છે. ત્યારે પણ આનંદ આત્માનો જ અનુભવાય છે. આગળ કહ્યું તેમ ઈચ્છાના વાદર આડે આત્માનો આનંદ ઢંકાઈ જાય ત્યારે આપણને દુઃખનો અનુભવ થાય છે. ઈચ્છિત વિષય મળવાથી એ ઈચ્છાનું વાદર દૂર થઈ જાય ત્યારે આત્માના આનંદનો પહેલાંની જેમ જ અનુભવ થવા માંડે છે. દસમા છોકરાને જ્ઞાન આપવામાં આવે કે તું દસમો છે ત્યારે એને દસમો મળી જાય. તે રીતે આનંદ સ્વરૂપ આત્માને, મને પોતાને કોઈ આ વાત સમજાવે ત્યારે જણાય છે કે હા, વાત તો સાચી જ છે. દિવસ દરમિયાન હું પોતે મને પોતાને શોધતો હતો અને શોધવાનું બંધ કર્યું ત્યારે રાત્રે સુષુપ્તિમાં મને મારા આનંદનો અનુભવ થયો. જાગ્રત જીવનમાં સાધ્ય જેને હું મેળવવા મથું છું તે આનંદ છે અને જે શોધનાર છે તે સાધક પણ હું છું. હું જ સાધક છું અને હું જ સાધ્ય છું. અજ્ઞાનને કારણે મને બ્રહ્મ જન્મે છે કે હું આનંદનો સાધક છું અને સાધ્ય આનંદ મારાથી ભિન્ન અન્યત્ર વિષયોમાં છે. જ્ઞાન દ્વારા આ બ્રહ્મની નિવૃત્તિ કરવાથી આનંદ સ્વતઃ પ્રાપ્ત થાય છે. કામ અજ્ઞાનમાંથી જન્મે છે. અજ્ઞાન મારામાં છે એની ખબર કેવી રીતે પડે? અજ્ઞાનની અભિવ્યક્તિ છે કામ. આનંદ સ્વરૂપ આત્માનું અજ્ઞાન મારામાં આનંદનું જાણે કે વચન આપનારા હોય તેવા વિષયો માટે કામ જન્માવે છે. આથી સ્થિત પ્રજ્ઞના લક્ષણોના વર્ણનના આરંભમાં જ ભગવાન કહે છે પ્રજાતિ યદા કામાન, જ્યારે તે સર્વ કામનાઓથી નિવૃત્ત થયો છે. અજ્ઞાન કારણ છે અને કામના કાર્ય છે. આથી અજ્ઞાન હોય ત્યાં સુધી કામ હોય. અજ્ઞાનની નિવૃત્તિ થાય ત્યારે કામનાઓની અશેષ નિવૃત્તિ થાય. અજ્ઞાનમાંથી જન્મેલી અધુરપની લાગણી જ્યાં સુધી હોય ત્યાં સુધી કામના પણ મનમાં રહેવાની. મનુષ્યના હૃદયમાં રહેલી કામનાઓને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. મનુષ્યને મૃત્યુમાંથી મુક્ત થવું છે અર્થાત અમર બનવું છે. તેને અજ્ઞાનમાંથી મુક્ત થવું છે અર્થાત અનંત જ્ઞાન મેળવવું છે. અને તે દુઃખમાંથી મુક્ત થવું છે અર્થાત તેને અનંત સુખની પ્રાપ્તિ કરવી છે. મનુષ્ય અમરતા ઈચ્છે છે, સર્વ જ્ઞાન ઈચ્છે છે અને વધુ સુખ ઈચ્છે છે. આ અમરતા જ્ઞાન અને સુખ ક્યાં છે? ઉપનિષદો કહે છે કે અમરતા જ્ઞાન અને આનંદ આત્માનું સ્વરૂપ છે. હું મર્ત્ય છું, અજ્ઞાની છું, દુઃખી છું એવા ખ્યાલો આત્માના અજ્ઞાનમાંથી જન્મેલા છે. આત્માના જ્ઞાનથી આ બધા ખ્યાલો દૂર થઈ જાય છે. આથી ભગવાન કહે છે કે આત્માના જ્ઞાનમાં નિષ્ઠ એવો સ્થિત પ્રજ્ઞ સર્વ કામનાઓથી મુક્ત થઈ જાય છે. ભગવાન જ્યારે કહે છે કે તે જ્યારે સર્વ કામનાઓનો ત્યાગ કરે છે, ત્યારે એનો અર્થ એ જ્યારે અજ્ઞાનનો ત્યાગ કરે છે એવો થાય. કારણ કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી એ અધુરપના બાનની નિવૃત્તિ માટે એક અથવા બીજા રૂપમાં કામનાઓ પણ રહેવાની જ. સર્વ કામનાઓની પાછળ સામાન્ય કામના તો આ એક જ હોય છે, પૂર્ણ થવાની કામના. કોઈ પણ પ્રયત્નથી એ કામના પૂર્ણ થઈ શકે નહીં. કારણ કે દુનિયાની કોઈ વસ્તુ મનુષ્યને પૂર્ણતા આપી શકે તેમ નથી. જગતના બધા પદાર્થો અને બધી સિદ્ધિઓ મર્યાદિત છે, તે પોતે પૂર્ણ નથી, તેથી તે મને પૂર્ણતા પ્રાપ્ત કરાવી શકે નહીં. આવો વિવેક જન્મે તો જ ભૌતિક પદાર્થો અને સિદ્ધિઓ પ્રત્યે વૈરાગ્ય જન્મે, અને તો જ શાસ્ત્રના શ્રવણ મનન વગેરે દ્વારા આત્મજ્ઞાન જન્મી શકે. જ્ઞાની પુરુષ સર્વ કામનાઓથી મુક્ત છે, કારણ કે તે પોતાને અમરતા જ્ઞાન અને આનંદ અર્થાત સત ચિત્ત આનંદ રૂપે જાણે છે. સત એટલે જે સર્વ મૃત્યુથી પર છે, ચિત્ત એટલે જે સર્વ જ્ઞાનને ઉજાડનારું છે, આનંદ એટલે દુઃખના લેશનોય જેમાં અભાવ છે. આત્માના આવા સ્વરૂપને જાણ્યા પછી અપૂર્ણતાનો કે અસંતોષનો ભ્રમ રહેતો નથી, અને માટે એની નિવૃત્તિ માટેની કામના પણ રહેતી નથી. એવું નથી કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કામનાઓનો ત્યાગ કરે છે, કામનાઓ પોતે તેનામાં હવે ઉદ્ભવતી નથી. કામના તો એની જાતે જન્મતી હોય છે, અને તેથી કોઈ પોતે કામનાને છોડી શકે નહીં. પરંતુ વિવેક જ્ઞાનથી મનુષ્ય કામનાઓથી મુક્ત થઈ શકે. કામના ન હોય તો પછી ક્રોધ, લોભ, ભય વગેરેને પણ સ્થાન રહેતું નથી. આમ જ્ઞાની સ્થિત પ્રજ્ઞ પુરુષ સર્વ રીતે મુક્ત થાય છે. કામનાઓમાંથી મુક્તિ એટલે સર્વ દુઃખોમાંથી મુક્તિ, અને એ જ આનંદની પ્રાપ્તિ છે. આનંદ આત્માનું સ્વરૂપ છે, અને દુઃખ તેમાં આંગતુક બ્રહ્મ છે. આથી આંગતુક દુઃખની નિવૃત્તિ એ જ આનંદની પ્રાપ્તિ છે. આથી ભગવાન કહે છે આત્મન્યેવ આત્મના તુષ્ટઃ, જે પોતે પોતાનામાં જ સંતોષ આનંદ પૂર્ણતાના દર્શન કરે છે. આનો અર્થ એ થયો કે અજ્ઞાનને કારણે, કામનાઓને કારણે આત્માની સ્વાભાવિક પૂર્ણતા જાણે કે ઢંકાઈ ગઈ હતી. અજ્ઞાનનું આવરણ જ્ઞાનથી દૂર થાય છે ત્યારે આત્માની પૂર્ણતા કે આત્માનો આનંદ અભિવ્યક્ત થાય છે. આપણા રોજિંદા અનુભવોમાં પણ સુખનો અનુભવ આ રીતે જ થતો હોય છે. ઈચ્છિત વિષયની પ્રાપ્તિથી કામનાનું આવરણ દૂર થાય એટલે સ્વરૂપભૂત સુખનો આવિર્ભાવ થાય. જેટલા અંશે આ આવરણ દૂર થાય તેટલા અંશે સુખનો અનુભવ થાય, પણ એમાં આત્માના સુખનો અનુભવ છે. આત્મસુખ તરીકેની તેની ઓળખાણ નથી. આથી આપણે માનીએ છીએ કે સુખ ઈચ્છિત વિષયમાંથી આવ્યું. આથી ઈચ્છિત વિષયની કામના વરી જન્મે છે, અને સ્વરૂપ સુખને તે ઢાંકી દે છે. શાસ્ત્રના શ્રવણ આદિ દ્વારા આત્મ અનાત્મ વિવેક કરીને જ્યારે આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે ત્યારે પછી આત્માના અજ્ઞાનમાંથી જન્મેલી સર્વ કામનાઓની હંમેશ માટે નિવૃત્તિ થઈ જાય છે. જ્ઞાનીની સ્વાભાવિક પૂર્ણતા, જ્ઞાની પુરુષનું અજ્ઞાનનું આવરણ દૂર થયેલું જ છે, તેની સર્વ ગ્રંથિઓનો ભેદ થઈ ગયો છે, તેથી તેના સ્વાભાવિક સુખની અભિવ્યક્તિ આડે કોઈ અવરોધ નથી. આત્મા સ્વયં પ્રકાશ છે, તેથી મુક્ત અને સ્વયં સ્ફુરિત છે. તે અભિવ્યક્તિ માટે હવે કોઈ પ્રયત્નની જરૂર નથી, કોઈ વિષયરૂપી નિમિત્તની આવશ્યકતા નથી. આથી સ્થિત પ્રજ્ઞ પુરુષ આનંદ માટેના કે સંતોષની પ્રાપ્તિ માટેના બાહ્ય આલંબનોથી મુક્ત છે. આત્માના સ્વાભાવિક નિર્મિત સુખમાં તે નિષ્ઠ છે. જ્ઞાની સ્થિત પ્રજ્ઞ પુરુષની પૂર્ણતાનું વર્ણન કરતા ભગવાન કહે છે, આપુણ્યમાણમ ચલ પ્રતિષ્ઠમ સમુદ્રમાપ પ્રવિશ્યંતિ યદ્રત તદ્રત કામાયમ પ્રવિશ્યંતિ સર્વેશ શાંતિ માપનોતી ન કામ કામી. ચારે બાજુથી ભરપૂર અને પોતાની પ્રતિષ્ઠામાં અચર રહેનાર સમુદ્રમાં જેમ નદીઓ પ્રવેશ કરે છે, તેમ સર્વ વિષયોમાં જેનામાં પ્રવેશ કરે છે તે પુરુષ શાંતિ પામે છે. પરંતુ વિષયોની કામના કરનાર પુરુષ નહીં, તે શાંતિ પામતો નથી. જ્ઞાની પુરુષને સમુદ્ર સાથે સરખાવતા ભગવાન કહે છે કે અનેક નદીઓ આવીને પોતાનું જળ તેમાં ઠાલવે છે, તેમ છતાં સમુદ્રમાં કોઈ પ્રકારનો વિકાર જન્મતો નથી, સમુદ્ર ઉભરાઈ જતો નથી. સમુદ્ર સ્વયં જળથી પૂર્ણ છે, તેથી નદીઓ જળ લાવે કે ન લાવે, તેથી તેની પૂર્ણતામાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી, તેનામાં કોઈ વિકાર જન્મતો નથી. જ્યારે એક નાનકડું ખાબોચિયું કેવું હોય છે, જરાક પાણી આવે તો તે ઉભરાઈ જાય છે અને જરાક તડકો પડે તો તેનાથી સુકાઈ જાય છે. અજ્ઞાની મનુષ્ય આવા ખાબોચિયા જેવો છે. ભગવાને જેને અહીં કામ કામી કયો છે, તેવો આ અજ્ઞાની પુરુષ એક કામના પૂરી થાય તો હર્ષના આવેગમાં છલકાવા લાગે છે, અને કામનામાં જરાક નિષ્ફળતા મળે તો શોકના સમુદ્રમાં ડૂબી જાય છે. આવા મનુષ્યને ક્યારેય શાંતિ મળી શકે નહીં. સમુદ્ર સ્વભાવથી પૂર્ણ છે, તે નદીઓના જળથી ઉભરાતો નથી, અને તડકાથી કે નદીઓના જળ ન લાવવાથી તે સુકાઈ જતો નથી. જગતના બધા જ કામ્ય વિષયો જ્ઞાની પુરુષને પ્રાપ્ત થઈ જાય તો તેનાથી તેનામાં હર્ષ કે શોકના કોઈ વિકાર જન્મતા નથી, તે પોતાની સ્વાભાવિક પ્રસન્નતામાં નિષ્ઠ રહે છે. સ્થિત પ્રજ્ઞનું શું લક્ષણ છે? અર્જુનના આ પહેલા પ્રશ્નના ભગવાને આ રીતે ઉત્તર આપ્યો. સર્વ આવેગોથી મુક્ત, હવે ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ પ્રત્યે જ્ઞાનીનો કેવો પ્રતિભાવ હોય છે, તેવા અર્જુનના બીજા પ્રશ્નનો ઉત્તર આપતા ભગવાન કહે છે, દુઃખેશ્વનુ દ્રિગમનાહ સુખેશુ વિગતસૃહ વિતરાગ ભય ક્રોધ સ્થિતિથી મુનિ રુચ્યતે. જેનું મન દુઃખમાં ઉદ્વેગ પામતું નથી, સુખમાં જે સ્પૃહાથી મુક્ત રહે છે, વરી જે રોગ ભય અને ક્રોધથી રહિત છે, તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. દુઃખના સંજોગોમાં જ્ઞાનીનું મન ઉદ્વેગથી મુક્ત રહે છે. આનંદ માટે એ કોઈના પર આધારિત નથી, અને તેથી એની પૂર્ણતાને કે એના આનંદને કોઈ છીનવી શકતું નથી. જે વસ્તુ આંગતુક હોય, એટલે કે બહારથી આવી હોય, કોઈ નિમિત્ત પર આધારિત હોય, તે વસ્તુ મને છોડીને પાછી જતી રહે એવું બને, પણ જે સ્વરૂપ છે તેને કોઈ છીનવી ન શકે, તે મારાથી દૂર જાય એવું ન બને. જ્ઞાની પુરુષ માટે આનંદ તેનું પોતાનું સ્વરૂપ છે, માટે આનંદ કોઈ રીતે તેને છોડીને જતો રહે એવું ન બને. આથી બધા જ સંજોગોમાં તે ઉદ્વેગથી રહિત છે, વળી સુખને બહારથી મેળવવાનો નથી, તેથી સુખની પણ તેને સ્પૃહા નથી. અને રાગ ભય ક્રોધની પણ તેથી જ તેને આવશ્યકતા નથી। ભગવાન આ રીતે અહીં સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન કરે છે। તેને માટે જે સ્વાભાવિક લક્ષણ છે તે સાધક માટે પ્રયત્નપૂર્વક અનુસરવાનું મૂલ્ય બની રહે છે। સભાનતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવે તો એ મૂલ્ય છેવટે સાધકનું સહજ લક્ષણ બની જાય છે। સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો છે તે વાસ્તવમાં આત્માનું સ્વરૂપ જ છે અને તેથી જ મૂલ્ય તરીકે તેમનું અનુસરણ કરતાં કરતાં સાધક તેમને આત્મસાત કરી શકે છે। અજ્ઞાન અને ભ્રમને કારણે જે આંગતુક કૃત્રિમ અસ્વાભાવિક ખ્યાલો અને આગ્રહો અત્યારે સાધકના મનમાં દઢ થઈ ગયા છે અને જેને કારણે તે અનેક આવેગોનો ભોગ બનીને દુઃખી થતો હોય છે, એ બધા જ આવેગોનો પ્રભાવ મૂલ્યોનું અનુસરણ કરતાં કરતાં ધીમે ધીમે ઘટતો જાય છે અને સાધક પોતાના સ્વભાવમાં નિષ્ઠ થતો જાય છે। સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન કરતાં ભગવાન કહે છે કે તે રાગ ભય ક્રોધ વગેરે આવેગોથી મુક્ત છે। એનો અર્થ એ થયો કે સાધકે પણ પોતાના મનમાં જન્મતા આવા આવેગોને વશ ન થવું જોઈએ કે તેમને સમર્થન ન આપવું જોઈએ। આ બધા જ આવેગો અજ્ઞાનમાંથી જન્મેલા છે, તેમને વશ થવાથી માનવી દુઃખમાં પરવસ્તામાં વધુ ને વધુ ખૂંપતો જાય છે। પોતાને અપૂર્ણ માનવાને કારણે મનુષ્ય જગતના વિષયોમાં સુખ અને સલામતી હોવાની કલ્પના કરે છે, આથી એ વિષયો પ્રત્યે તેને રાગ જન્મે છે અને એ વિષયોની પ્રાપ્તિમાં જે આડું આવે તેના પ્રત્યે તેને દ્વેષ જન્મે છે। દ્વેષમાંથી જ ક્રોધ જન્મતો હોય છે, વળી પ્રિય વિષયના વિયોગની કે અપ્રિયના સંયોગની સંભાવનાથી ભય જન્મતો હોય છે। આમ રાગ ક્રોધ ભય વગેરે વિકારો આત્મા વિશેના ભયમાંથી જ જન્મ્યા છે અને સાધકે સતત વિવેક કરીને તેમને નિવૃત્ત કરવા માટે સાવધાન રહેવું જોઈએ। આનંદ સ્વરૂપ આત્મામાં નિષ્ઠ હોવાના કારણે જ્ઞાની પુરુષ સર્વ ગ્રંથિઓથી રાગ દ્વેષથી મુક્ત છે। જગતના વિષયો પર તે કોઈ જાતનો આરોપ કરતો નથી, તેમના વિશે અનુકૂળ કે પ્રતિકૂળ એવા કોઈ ખ્યાલો તે ધરાવતો નથી। તેને માટે તો સમગ્ર જગત આનંદની અભિવ્યક્તિ છે, આથી કોઈની પણ હાજરીમાં તે પ્રસન્ન રહે છે। સ્થિત પ્રજ્ઞ કેમ બોલે છે, અર્થાત સંજોગોને તે સી રીતે આવકારે છે, એવા અર્જુનના બીજા પ્રશ્નના ઉત્તરમાં ભગવાન આગળ કહે છે કે તેને માટે કોઈ સ્નેહનો વિષય નથી, અર્થાત તેની કશે આશક્તિ નથી, તેને સર્વ પ્રત્યે પ્રેમ છે, પરંતુ તેના પોતાના દેહમાં પણ તેને આશક્તિ નથી, કોઈ વિષયો પ્રત્યે તેના આગ્રહો નથી। શુભ અર્થાત ઈષ્ટ વિષય પ્રાપ્ત થવાથી તે આનંદિત થતો નથી અને અશુભ અર્થાત અનિષ્ટ વિષયની પ્રાપ્તિથી તેને દ્વેષ થતો નથી। તેની દ્રષ્ટિએ શુભ અને અશુભ એવું કશું હોતું જ નથી, આથી અભિનંદન અને દ્વેષનો અવકાશ તેને માટે ઊભો થતો નથી। સ્થિત પ્રજ્ઞ કેવી રીતે બેસે છે, અર્થાત જ્યારે કોઈ વ્યવહાર ન કરતો હોય ત્યારે કેવી રીતે તે પોતાનામાં સ્થિર રહે છે, એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે કે જેવી રીતે કાચબો પોતાના બધા અંગોને સ્વેચ્છાએ સંકેલી લે છે, તેવી રીતે સ્થિત પ્રજ્ઞ પુરુષ પોતાની ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી સ્વેચ્છાએ સંકેલી લે છે। આ રીતે સર્વ ઇન્દ્રિયોને વશ કરી પરમાત્મામાં જ તે પોતાના ચિત્તને સ્થિર કરે છે। વાસુદેવ સર્વનો આત્મા છે અને તે મારાથી અન્ય નથી, અર્થાત સર્વનો પ્રત્યગાત્મા વાસુદેવ હું છું, એ પ્રકારના દર્શનમાં તે નિષ્ઠ બને છે। આ રીતે તે પોતાનામાં જ સ્થિત થઈને બેસે છે. પ્રસન્નચિત્ત વળી સ્થિત પ્રજ્ઞ કેવી રીતે વિચરણ કરે છે, એટલે કે વિષયો સાથે તે કેવો વ્યવહાર કરે છે એ સમજાવતા ભગવાન કહે છે કે તેનું મન રાગ દ્વેષથી મુક્ત હોવાના કારણે તેની ઇન્દ્રિયો તેના પોતાના મનમાં વશમાં હોય છે અને તેનું મન તેની વિવેક બુદ્ધિના વશમાં હોય છે. આવા સુગ્રથિત વ્યક્તિવાળો જ્ઞાની પુરુષ અનિવાર્ય અને શાસ્ત્રમાં વર્જિત ન હોય તેવા વિષયોનો ઉપભોગ કરે ત્યારે પણ તે પ્રસન્નતા અનુભવે છે. જ્યાં રાગ દ્વેષ નથી ત્યાં સ્વચ્છતા છે, પારદર્શકતા છે, અને એવું સ્વચ્છ પારદર્શક મન સ્વાભાવિક રીતે જ પ્રસન્ન હોય છે. આવું મન ધરાવતો માનવી સર્વ વસ્તુઓને માણી શકે છે, કારણ કે તેના કોઈ આગ્રહો નથી. કોઈ પણ વસ્તુ જેવી છે તેના કરતાં જુદી હોય એવી તેની માગણી નથી. તે સ્વયં સર્વ જરૂરિયાતોથી મુક્ત છે અને તેથી સર્વદા પ્રસન્ન છે. આવું પ્રસન્ન ચિત્ત પ્રાપ્ત કરવું મહત્વનું છે. પ્રસન્ન ચિત્તવાળા યતિના સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે. આધ્યાત્મિક આધિભૌતિક વગેરે પ્રતિકૂળતાઓ પણ તેનામાં દુઃખ જન્માવી શકતી નથી. આવું અવિક્ષિપ્ત સ્વસ્થ ચિત્ત આત્મજ્ઞાનમાં નિષ્ઠ બની શકે છે. આથી મનને રાગ દ્વેષથી મુક્ત કરવું, તેને પ્રસન્ન રાખવાનો અભ્યાસ કરવો અત્યંત આવશ્યક છે. પ્રસન્ન ચિત્ત આપણા પોતાના વશમાં રહી શકે છે, તેમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિની તત્પરતા જન્મી શકે છે. તે જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને તે જ્ઞાન નિષ્ઠાથી જન્મતી સ્વાભાવિક શાંતિ પ્રાપ્ત કરી શકે છે. જ્યાં શાંતિ છે અર્થાત સર્વ કામનાઓ અને આવેગોમાંથી મુક્તિ છે ત્યાં જ સુખ છે. કામનાઓ અને તજ્જનિત આવેગોને કારણે જે મન અશાંત છે તેમાં સુખ કેવી રીતે હોઈ શકે? જેનું મન ઇન્દ્રિયોના વિષયોમાં ભ્રમણ કરતું હોય છે તે મન તો બુદ્ધિમાં જે કાંઈ વિવેક જ્ઞાન હોય તેનું પણ હરણ કરી લે છે, અર્થાત વિવેક કાંઈ ઉપયોગમાં આવી શકતો નથી. માટે મનને રાગ દ્વેષથી નિવૃત્ત કરી વિષયોના પ્રભાવથી મુક્ત કરવું જોઈએ. એમ કરવાથી મન સ્થિર થાય છે અને જ્ઞાનમાં નિષ્ઠ બની શકે છે. જીવન મુક્ત સર્વ કામનાઓથી મુક્ત થયેલો જ્ઞાની નિસ્પૃહ થઈને વિચરણ કરે છે. તેનામાં મમકાર અર્થાત માલિકીની ભાવના નથી. જીવન નિર્વાહ માટે આવશ્યક ચીજોમાં પણ તેને મમતા નથી. તેને વિદ્વતા વગેરેનો અહંકાર નથી. આથી સર્વ સંઘર્ષોથી સર્વ વિક્ષેપોથી મુક્ત પોતાનાથી અને અન્ય સર્વથી પ્રસન્ન એવો મનુષ્ય સર્વ દુઃખોની નિવૃત્તિ રૂપ પરમ શાંતિને પામે છે. એ બ્રહ્મરૂપ થઈ જાય છે. આ જ બ્રહ્મી સ્થિતિ છે. જેને પ્રાપ્ત કર્યા પછી પુરુષ ફરી કદી મોહ પામતો નથી, કારણ કે જ્યાં જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં અજ્ઞાન કે મોહ સંભવી શકતા નથી. અંતકારે પણ આ સ્થિતિમાં રહીને પ્રારબ્ધનો ક્ષય થતાં દેહનું પતન થાય ત્યારે તે વિદેહ કૈવલ્ય બ્રહ્મ નિવારણ અર્થાત બ્રહ્મ પદને પામે છે. જન્મ મૃત્યુના ચક્રમાંથી સદાને માટે મુક્ત થઈ જાય છે. આ રીતે આ બીજા અધ્યાયમાં ભગવાને શોક મુક્તિના સાક્ષાત ઉપાય રૂપે આત્મ અનાત્મ વિવેકનું નિરૂપણ કર્યું. તે જ્ઞાનના ઉપાય રૂપે કર્મયોગનું નિરૂપણ કર્યું અને અંતમાં આત્મજ્ઞાનમાં નિષ્ઠ અને તેથી શોક મુક્તિ સ્થિત પ્રજ્ઞનું વર્ણન કર્યું.